આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજની આપણી ચર્ચાનો વિષય છે હિમાંશી શીલતનો ખૂબ જ મહત્વનો લેખ આધુનિકતા અને નારીવાદ. આ લેખ અનુઆધુનિકતાવાદ નામના એક સંપાદિત પુસ્તકનો ભાગ છે અને સાચું કહું તો નારીવાદી ચિંતન અને સાહિત્યના અભ્યાસીઓ માટે આ લેખ ખરેખર અગત્યનો છે. આપણે આજે એ સમજવાની કોશિશ કરીશું કે હિમાંશી શીલત આ બે વિભાવનાઓ અનુઆધુનિકતા અને નારીવાદ એમના વચ્ચે શું સંબંધ જુએ છે. એટલે શું નારીવાદ એ અનુઆધુનિકતાનો જ એક ભાગ છે કે પછી શું કહેવાય એની પોતાની કોઈ અલગ ઓળખ છે, એનો કોઈ પોતાનો કાર્યક્રમ છે અને ખાસ કરીને ભારતીય સંદર્ભમાં નારીવાદની શું વિશિષ્ટતાઓ છે, સાહિત્ય અને કલામાં એ કેવી રીતે દેખાય છે, આ બધું આપણે શેલતના વિચારો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. મને લાગે છે કે શેલત જે રીતે સાહિત્ય અને કલાને સમાજની હકીકતો સાથે, સ્ત્રીઓના સંઘર્ષ સાથે જોડે છે ને, એ ખરેખર ધ્યાન ખેંચે એવું છે. તો શરૂઆત કરીએ.
ચોક્કસ. શેલત નોંધે છે કે 1970 પછી નારીવાદ એક મુખ્ય વિચારધારા તરીકે સામે આવ્યો અને એ માત્ર સાહિત્ય પૂરતો જ સીમિત ન રહ્યો. એનો પ્રભાવ તો ચિત્રકલા, ફોટોગ્રાફી, નાટક, ફિલ્મ આવા અનેક કલા માધ્યમોમાં દેખાયો. પશ્ચિમમાં તો એક બહુ મોટું શક્તિશાળી આંદોલન બની ગયું. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે શેલત નારીવાદને ખાલી એક બૌદ્ધિક ચર્ચા નથી ગણતા, એને એક વિદ્રોહી બળ તરીકે જુએ છે. હા, એક એવું બળ જેનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે સામાજિક પરિવર્તન, જે એના માટે સક્રિય છે. અને આ જ વસ્તુ, મતલબ કે આ સ્પષ્ટ ઉદ્દેશ્ય, એને અનુઆધુનિકતાથી અલગ પાડે છે. અનુઆધુનિકતાના લક્ષ્યો ક્યારેક થોડા અસ્પષ્ટ લાગે, ખરું ને?
હા, બરાબર. એટલે તમે એમ કહો છો કે નારીવાદ પાસે એક દિશા છે, એક મંઝિલ છે, જ્યારે અનુઆધુનિકતા કદાચ રસ્તાઓ બતાવે પણ કોઈ એક મંઝિલ પર ભાર ન મૂકે. પણ તો પછી આ બંને વચ્ચે કોઈક જોડાણ ખરું? શું નારીવાદી સર્જકો અનુઆધુનિકતામાંથી કંઈ લે છે ખરા?
બિલકુલ. શેલત પોતે જ એ દર્શાવે છે. એ કહે છે કે નારીવાદી સર્જકો અનુઆધુનિક સાહિત્યની કેટલીક ટેકનિક્સ, પ્રયુક્તિઓનો સભાનપણે ઉપયોગ કરે છે. ખાસ કરીને બે વસ્તુઓ. એક તો પેરેડી.
પેરેડી એટલે?
પેરેડી એટલે સમજો કે કોઈ જાણીતી રચના હોય કે શૈલી હોય, એની વ્યંગાત્મક રીતે નકલ કરવી અને એના દ્વારા મૂળ કૃતિના અર્થને ઉલટાવવાનો પ્રયાસ કરવો. પ્રતિચરણા કહી શકીએ.
અચ્છા.
અને બીજું છે વિધ્વંસક નિરૂપણ રીતિ. એટલે કે એવી કથન શૈલી જે સ્થાપિત વિચારો, માળખાઓ એ બધાને તોડતી હોય.
આ તો રસપ્રદ કહેવાય. તો શું આ ટેકનિક વાપરવાથી નારીવાદ પણ અનુઆધુનિક બની જાય?
ના, અહીં જ શેલેતની દલીલ બહુ મહત્વની છે. એ સ્પષ્ટ કરે છે કે આ પ્રયુક્તિઓ નારીવાદ માટે સાધન બની શકે પણ સાધ્ય નહીં. એ કદાચ સંઘર્ષનો પહેલો તબક્કો હોઈ શકે. જેમ તમે કહ્યું, અનુઆધુનિકતા ભલે પ્રતિકારની રીતો સૂચવે પણ નારીવાદનો પોતાનો એક આગવો સ્પષ્ટ એજન્ડા છે, સામાજિક ન્યાય અને પરિવર્તન. એ ખાલી સ્થાપિત વિચારોને તોડીને અટકી નથી જતો, એ તો ન્યાયી સમાજની રચના તરફ આગળ વધવા માંગે છે. એટલે શેલતના મતે નારીવાદ સાધનો ઉધાર લઈ શકે પણ એનો આત્મા તો પોતાનો જ છે.
આ ભેદ સમજવો ખરેખર જરૂરી છે. અને શેલત પશ્ચિમી અને ભારતીય નારીવાદ વચ્ચે પણ તફાવત બતાવે છે, ખરું ને? સિમોન દ બુવાનો ઉલ્લેખ પણ કરે છે.
હા, શેલત સિમોન દી બુવાના પુસ્તક એદ્યુમાંથી સાર્તરનું એક અવતરણ પાકે છે. એમાં પુરુષ માનસની એક વિચિત્રતા દેખાય છે કે પુરુષો પોતાને સ્ત્રીઓ કરતાં ચડિયાતા માને પણ પાછી સ્ત્રી પુરુષ સમાનતાની વાતો પણ કરે. શેલત એ પણ નોંધે છે કે કાયદા દ્વારા અધિકારો મળ્યા પણ વાસ્તવિક જીવનમાં સ્ત્રીઓની સ્થિતિમાં જોઈએ એવો ફરક ન પડ્યો. અને જ્યારે આ સમજાયો ને, ત્યારે જ સાચી નારીવાદી ચેતના જાગી.
અચ્છા. અને આ ચેતના પશ્ચિમ અને ભારતમાં અલગ અલગ રીતે વ્યક્ત થઈ હશે.
બરાબર. શેલત કહે છે કે પશ્ચિમમાં નારીવાદ વધુ આક્રમક બન્યો. એના કારણો ત્યાંની પરિસ્થિતિમાં હતા, જેમ કે જાતીય અત્યાચાર, પછી પેલી પોર્નોગ્રાફીનો બહોળો ફેલાવો અને ખાસ તો સ્ત્રી દેહનું વસ્તુકરણ, જેને મેલ ગેઝ કહેવાય છે.
મેલ ગેઝ? હા, એટલે કે પુરુષની દ્રષ્ટિથી સ્ત્રીને જોવી, એને એક વસ્તુ તરીકે રજૂ કરવી.
હા, મૂળભૂત રીતે એ જ કલામાં, સાહિત્યમાં, મીડિયામાં સ્ત્રીને પુરુષની નજરથી એના આનંદ માટેના એક પદાર્થ તરીકે રજૂ કરવી અને સ્ત્રીનો પોતાનો અનુભવ, એનો દૃષ્ટિકોણ એ બધું ગૌણ બની જાય.
શેલત કેથરિન મેકિનનનો હવાલો આપીને કહે છે કે પોર્નોગ્રાફી ખાલી મનોરંજન નથી, એ તો લૈંગિક ભેદભાવ પર આધારિત અત્યાચાર છે. એ પુરુષ પ્રધાન સમાજને મજબૂત કરે છે.
આ તો પશ્ચિમની વાત થઈ, ભારતમાં આનાથી શું જુદું છે શેલતના મતે?
અહીં શેલત બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. એ ભારપૂર્વક કહે છે કે ભારતમાં સ્ત્રીઓનું શોષણ છે ને, એ પશ્ચિમની જેમ સમૃદ્ધિ કે ભોગવાદ સાથે એટલું જોડાયેલું નથી. અહીં એ અભાવ સાથે વધારે જોડાયેલું છે. શિક્ષણનો અભાવ, આરોગ્યની સગવડોનો અભાવ, પૈસા કમાવાની તકોની કમી.
એટલે અહીંના પ્રશ્નો વધુ મૂળભૂત છે.
હા, અને વધુ જટિલ પણ. એટલે જ શેલત કહે છે કે ભારતમાં નારીવાદ ખાલી શહેરી ભણેલા ગણેલા લોકોની બૌદ્ધિક ચર્ચા ન બની રહેવો જોઈએ. એણે તો ગામડા સુધી, ઝૂંપડપટ્ટીઓ સુધી જે સ્ત્રીઓ ખરેખર શોષિત છે એમના સુધી પહોંચવું જોઈએ. ઘણીવાર તો એવું બને કે આ સ્ત્રીઓ પોતાની જે દયનીય હાલત છે એના પ્રત્યે સભાન જ ન હોય, અથવા વર્ષોના દમનને કારણે એમની ચેતના જાણે બુઠ્ઠી થઈ ગઈ હોય.
સાચી વાત છે. આ વાસ્તવિકતા સમજ્યા વગર તો ભારતીય નારીવાદની વાત જ અધૂરી રહે. એટલે ભારતમાં લડાઈ ખાલી વિચારોની નથી, પણ પાયાની જરૂરિયાતો, સશક્તિકરણ અને ચેતના જગાવવાની પણ છે. શેલત પેલું આદર્શ ખોખુંવાળું રૂપક વાપરે છે નહીં, એ મને બહુ ગમ્યું.
હા, આદર્શ ખોખું સમાજે સ્ત્રીઓ માટે બનાવેલું એક ચોકઠું. જો એમાં રહીને વર્તે તો આદર્શ મૂર્તિ, ત્યાગ મૂર્તિ, દેવી જેવા બિરુદ મળે. પણ જ્યારે સ્ત્રીને સમજાયું કે આ બધા બિરુદો પાછળ એને એના મૂળભૂત માનવીય હક્કો સન્માનથી વંચિત રખાય છે અને એ આનાથી વધુ સારી જિંદગીની હકદાર છે, ત્યારે જ સાચો નારીવાદ શરૂ થયો. એને દેખાવા લાગ્યું કે ખાલી લિંગના આધારે એક આખો વર્ગ પુરુષ બીજા વર્ગ સ્ત્રી પર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યો છે.
અને શેલત આ સામાજિક દબાણ સાથે સ્ત્રીના શારીરિક અનુભવોને પણ જોડે છે. એ કેવી રીતે?
બરાબર. શેલત સ્ત્રીના શારીરિક અને માનસિક સંઘર્ષ વચ્ચેનું જે કનેક્શન છે એના પર ભાર મૂકે છે. માસિક ધર્મ, ગર્ભાવસ્થા, બાળજન્મ, આ બધી શારીરિક પ્રક્રિયાઓ અને એની પીડા એ તો સ્ત્રીની નિયતિ ગણાય છે. પણ જ્યારે આ કુદરતી પ્રક્રિયાઓ સાથે સમાજે ઊભો કરેલો અન્યાય, શોષણ, અત્યાચાર, ઉપેક્ષા આ બધું ભળે છે ત્યારે સ્ત્રીનો અનુભવ ખૂબ જ પીડાદાયક બની જાય છે અને ક્યારેક ઉગ્ર, આક્રમક નારીવાદી પ્રતિક્રિયા તરફ પણ દોરી જાય છે. શેલત અહીં એથિલ ક્લેઇનના પુસ્તક જેન્ડર પોલિટિક્સનો હવાલો આપીને એક બહુ જ સૂક્ષ્મ વાત કહે છે. એ કહે છે કે નારીવાદી લડતમાં પુરુષોનો ટેકો જરૂરી છે, પણ એ કદાચ પેલું ગોરા લોકો હપ્શીઓના સંઘર્ષને ટેકો આપે એના જેવું હોઈ શકે.
એટલે કે સહાનુભૂતિ હોય પણ
સંઘર્ષની જે અસલી પીડા છે, જે અનુભવ છે, એ તો જે તે સમુદાય અહીં સ્ત્રીઓએ જ વેઠવાનો રહે છે. સ્ત્રીઓના પ્રશ્નો સાથે પૂરેપૂરું તાદાત્મ્ય તો એક સ્ત્રી જ અનુભવી શકે.
આ બહુ ઊંડી વાત છે. સહાનુભૂતિ અને તાદાત્મ્ય વચ્ચેનો જે ભેદ છે, આપણે પેલા મેલ ગેઝની વાત કરી હતી. કલામાં આ પુરુષ દૃષ્ટિનો સામનો કઈ રીતે થાય છે? શેલતે કોઈ ઉદાહરણ આપ્યું છે?
હા, શેલત પશ્ચિમી કલામાંથી એક બહુ જ ધારધાર ઉદાહરણ આપે છે. મારેટ હેરિસનનું રેપ નામનું કોલાજ. આ કલાકૃતિ પેલી પેરડીની ટેકનિકનો સરસ ઉપયોગ કરે છે. એમાં શું છે કે યુરોપિયન કલાના ઇતિહાસમાંથી લીધેલા સુંદર આદર્શ નગ્ન સ્ત્રીચિત્રો છે અને એની નીચે બળાત્કારના જે છાપામાં અહેવાલ આવે એના કટિંગ્સ અને ચપ્પુ, કાતર જેવી હિંસક વસ્તુઓ ગોઠવી છે.
ઓહો,
આનાથી જોનાર વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય. જે સ્ત્રી દેહને આપણે સૌંદર્ય સાથે જોડીએ છીએ એની પાછળ રહેલી હિંસાને, અત્યાચારની વાસ્તવિકતા સામે આવે છે. એ કલાના સ્થાપિત સૌંદર્યના ખ્યાલોને જ પડકારે છે.
ખરેખર અસ્વસ્થ કરનારું પણ ખૂબ જ પ્રભાવશાળી ઉદાહરણ છે આ તો. ભારતમાં પણ આવા પ્રયાસો થયા છે.
શેલત ભારતીય સંદર્ભમાં નૃત્ય કલાનું ઉદાહરણ આપે છે. કૃષ્ણાલીની સારાભાઈ અને મલ્લિકા સારાભાઈનો નૃત્ય પ્રયોગ છે સીતાઝ ડોટર્સ. એમાં પૌરાણિક પાત્ર સીતાના માધ્યમથી આજની સ્ત્રીઓની વ્યથા અને સંઘર્ષને વાંચા આપવામાં આવી છે. નૃત્ય દ્વારા નારીવાદી ચેતના વ્યક્ત કરવાનો પ્રયાસ છે.
સરસ. તો દૃશ્યકલા અને નૃત્ય પછી હવે સાહિત્ય પર આવીએ. સાહિત્યમાં કઈ કૃતિ નારીવાદી ગણાય અને કઈ નહીં, એ કેવી રીતે નક્કી થાય? શેલત આ વિશે શું કહે છે?
શેલત અહીં બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે ખાલી સ્ત્રી પાત્ર કેન્દ્રમાં હોય એટલાથી કૃતિ નારીવાદી ન બની જાય. જો વાર્તામાં લૈંગિક ભેદભાવને કારણે થતો અન્યાય, સ્ત્રીનો નીચો સામાજિક દરજ્જો કે એના કારણે ઊભો થતો સંઘર્ષ આ બધું કેન્દ્રમાં ન હોય, અથવા તો જો સ્ત્રી પાત્રની જગ્યાએ પુરુષ પાત્ર મૂકી દઈએ અને વાર્તાના મૂળ સંઘર્ષમાં ખાસ ફરક ન પડે, તો એ કૃતિ કદાચ નારીવાદી નથી. ઘણીવાર એવું બને કે કોઈ કૃતિમાં નારીવાદી વિચારનો પડઘો હોય, કોઈ સંવાદ કે પ્રસંગ નારીવાદી લાગે, પણ આખી કૃતિનું વલણ નારીવાદી ન પણ હોય.
આ બરાબર સમજવા માટે શેલતે કયા મુખ્ય સાહિત્યલિક ઉદાહરણો આપ્યા છે જેનાથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થાય? કોઈ ખાસ કૃતિઓ?
હા, શેલદ મહાશ્વેતા દેવીની બે ખૂબ જ પ્રભાવશાળી વાર્તાઓ દ્રૌપદી અને સ્તનદાયિનીનું વિશ્લેષણ કરે છે. દ્રૌપદી તો ખરેખર અસાધારણ કૃતિ છે. એ મહાભારતની દ્રૌપદીના પૌરાણિક સંદર્ભને આજની આદિવાસી સ્ત્રી જે નક્સલવાદી ચળવળ સાથે જોડાયેલી છે એના જીવન સાથે જોડે છે. આ નાયિકા, જેનું નામ પણ દ્રૌપદી છે, એના પર પોલીસ દ્વારા સામૂહિક બળાત્કાર થાય છે, પણ પછી જે બને છે ને એ ચોંકાવનારું છે. એને જ્યારે કપડાં પહેરવાનું કહેવાય છે ત્યારે એ ના પાડે છે. એ નગ્ન અવસ્થામાં જ શરમનો પૂરેપૂરો ત્યાગ કરીને સેનાના મોટા અધિકારી સામે ઊભી રહે છે અને એને પડકારે છે, મારો સામનો કર. અહીં એ ભોગ બનનાર મટી જાય છે. પુરુષ સત્તાનું જે શસ્ત્ર હતું બળાત્કાર, એને જ એ પુરુષ સામે હથિયાર બનાવી દે છે. એની નગ્નતા જ એનો પ્રતિકાર બની જાય છે.
વાહ, આ તો ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું વર્ણન છે. શરમનો અસ્વીકાર કરીને શક્તિ મેળવવી. અને સ્તનદાયિની વિશે શું?
સ્તનદાયિની પણ એટલી જ માર્મિક છે. એમાં જશોદા નામની એક સ્ત્રી છે. એક પૈસાદાર ઘરમાં આયા તરીકે કામ કરે છે અને પોતાના સ્તન દ્વારા ખાલી પોતાના જ નહીં પણ શેઠના અનેક બાળકોનું પણ પાલન પોષણ કરે છે. એના માટે એના સ્તન આવકનું સાધન છે, જીવન ટકાવવાનું સાધન છે, જાણે એની એકમાત્ર મિલકત. પણ વિડંબના જુઓ, છેલ્લે એને જ સ્તનનું કેન્સર થાય છે અને હોસ્પિટલમાં સાવ એકલી તરછોડાયેલી હાલતમાં એ મૃત્યુ પામે છે.
ઓહ,
શેલત દર્શાવે છે કે આ વાર્તા માતૃત્વના મહિમાના નામે જે સ્ત્રીનું શોષણ થાય છે અને સમાજની જે સંવેદનહીનતા છે એના પર કઠોર પ્રહાર કરે છે. આ બંને કૃતિઓ ખાલી સ્ત્રીની પીડા નથી બતાવતી, પણ પૌરાણિક સંદર્ભોને આધુનિક સામાજિક રાજકીય વાસ્તવિકતા અને નારીવાદી ચેતના સાથે જોડીને બહુ ઊંડું અને કલાત્મક રૂપ આપે છે.
મહાશ્વેતા દેવીની આ કૃતિઓ ખરેખર ખૂબ શક્તિશાળી લાગે છે. પેરેડના ઉપયોગનું બીજું કોઈ ઉદાહરણ શેલતે આપ્યું છે?
હા, શેલત બ્રિટિશ લેખિકા એન્જેલા કાર્ટરની વાર્તા બ્લેક વીનસનો ઉલ્લેખ કરે છે. આ વાર્તા 19મી સદીના જાણીતા ફ્રેન્ચ કવિ બોદલેરની કેરેબિયન મૂળની પ્રેમિકા હતી, ઝોન દુઆલ, એના પર આધારિત છે. ઇતિહાસકારો અને વિવેચકોએ ઘણીવાર ઝોન દુઆલને ખરાબ ચિત્રી છે, કર્કશા, લોભી સ્ત્રી તરીકે. એન્જેલા કાર્ટર આ વાર્તામાં ઝોન દુઆલને પોતાનો અવાજ આપે છે. એ બોદલેરની જે આદર્શવાદી કાવ્યાત્મક ભાષા છે એની સામે ઝોનની વ્યવહારુ ભૌતિક જરૂરિયાતો અને એની પોતાની વાસ્તવિક ભાષા રજૂ કરે છે. અને અંત તો અત્યંત વક્રતાપૂર્ણ છે. ઝોન બોદલેરના મૃત્યુ પછી એની હસ્તપ્રતો વેચીને પૈસા મેળવે છે, સુખી જીવન જીવે છે, પણ સાથે સાથે બોદલેર પાસેથી મળેલો સિફિલિસનો રોગ બીજા પુરુષોમાં ફેલાવતી રહે છે.
બાપરે!
શેલત નોંધે છે કે આ પ્રકારની જે તીખી નિર્મમ વિડંબના છે એ ભારતીય સાહિત્યમાં જે સીતા કે શકુંતલા જેવા પાત્રો પર ગંભીર આદર્શવાદી કૃતિઓ લખાઈ છે એના કરતાં ઘણી અલગ છે.
હા, પણ પેરેડીનું એકદમ અલગ અને રસપ્રદ ઉદાહરણ થયું. હવે આપણે ગુજરાતી સાહિત્ય તરફ વળીએ. શેલત ગુજરાતી સાહિત્યમાં નારીવાદી ચેતનાને કેવી રીતે જુએ છે? કઈ કૃતિઓ પર એમનું ધ્યાન છે?
શેલત મુખ્યત્વે ચાર ગુજરાતી નવલકથાઓની ચર્ચા કરે છે. ઈલા આરબ મહેતાની 32 પૂતળીની વેદના, કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશમાં, વર્ષા અડાલજાની માટીનું ઘર અને ધીરુબહેન પટેલની કાદંબરીની માં.
અચ્છા, આ ચાર કૃતિઓ શેલત એમને કેવી રીતે મૂલ્યવે છે? શું એમાંથી કોઈ એક સરખો વિચાર કે થીમ બહાર આવે છે?
શેલત જુએ છે કે આ બધી કૃતિઓ જુદી જુદી રીતે સ્ત્રીના સંઘર્ષને બતાવે છે. જેમ કે 32 પૂતળીની વેદનામાં પરંપરાગત સ્ત્રીની છબી અને ધાર્મિક માન્યતાઓનું દબાણ દેખાય છે.
માટીનું ઘર બતાવે છે કે ઘર જે સ્ત્રી માટે સલામતીનું સ્થાન હોવું જોઈએ એ જ કેવી રીતે બંધન બની જાય છે. સાત પગલા આકાશમાં વસુધા અને બીજા પાત્રો સામાજિક બંધનો અને પુરુષ પ્રધાન વ્યવસ્થા સામે બળવો પુકારે છે. જોકે શલત એ પણ નોંધે છે કે સાત પગલા આકાશમાં જેવી કૃતિમાં ક્યારેક પેલું સરળ વિભાજન થઈ જાય છે, શોષક પુરુષ વિરુદ્ધ શોષિત સ્ત્રી, જે કદાચ વાસ્તવિક જીવનની જે જટિલતા છે એને પૂરી રીતે પકડી શકતું નથી અને એનાથી અભિવ્યક્તિ થોડી ઉપર છલ્લી લાગે. જ્યારે કાદંબરીની મામાં સાસુવહુ વચ્ચેનો જે અસામાન્ય પ્રેમભર્યો સંબંધ છે એ સ્ત્રી પુરુષના સંઘર્ષની વચ્ચે સ્ત્રી સ્ત્રી વચ્ચેના સહકારની એક અલગ શક્યતા બતાવે છે.
તો આ કૃતિઓનું એકંદર મૂલ્યાંકન શું છે? શું શૈલત એમને સંપૂર્ણપણે સફળ નારીવાદી કૃતિઓ માને છે?
અહીં શૈલત એક મહત્વની ટીકા રજૂ કરે છે. એ માને છે કે આ ચારે નવલકથાઓમાં સ્ત્રી પર થતો અન્યાય અને સામાજિક સમસ્યાઓનું નિરૂપણ એટલું બધું પ્રબળ અને સીધું થઈ જાય છે કે ક્યારેક કલાત્મકતા, પાત્રોની જે સૂક્ષ્મતા હોય એના પર સામાજિક સંદેશ હાવી થઈ જતો લાગે છે.
એટલે જાણે પાત્રો ખાલી વિચારોના વાહક બની રહે.
હા, કંઈક એવું. આની સરખામણીમાં શૈલત શિવરામ કારંથની કન્નડ નવલકથા ધરતી ખોળે પાછો વળે મરાળી મંડીગે નું ઉદાહરણ આપે છે. આ નવલકથા સીધી રીતે નારીવાદી નથી કહેવાતી, પણ એમાં આવતા સ્ત્રીપાત્રો છે પાર્વતી અને સરસ્વતી. એ પોતાની જીવન પ્રત્યેની નિષ્ઠા, પરસ્પરની સમજણ અને અંદરની શક્તિથી એટલા પ્રભાવશાળી બને છે કે કોઈ બળવા કે નારા વગર પણ તેઓ ઊંચા સ્થાને મુકાય છે. શૈલતનો મુદ્દો એ છે કે જ્યારે સામાજિક સંદેશ કલાની સૂક્ષ્મતાને ઢાંકી દે ત્યારે કદાચ એની અસરકારકતા ઓછી થઈ જાય છે.
આ બહુ જ મહત્વનો મુદ્દો છે, કલા અને સંદેશ વચ્ચેનું સંતુલન જાળવવું. ટૂંકી વાર્તા કે બીજા કોઈ લેખકોનો પણ શૈલતે ઉલ્લેખ કર્યો છે?
હા, શૈલત સરોજ પાઠકની ડિવોર્સી જેવી વાર્તાઓનો ઉલ્લેખ કરે છે. એમાં આધુનિક સ્ત્રીના મનમાં જે સંઘર્ષ ચાલે છે, એક તરફ નારીવાદી વિદ્રોહની ભાવના અને બીજી તરફ પરંપરાગત રીતે મળેલી પરાવલંબનની વૃત્તિ, એ બે વચ્ચેનો ટકરાવ દેખાય છે. ઘણીવાર આ વાર્તાઓમાં અંતે સ્ત્રી પાછી સમાધાન તરફ વળતી દેખાય છે, જાણે ફેમિનિઝમ હારી જતું હોય. આ ઉપરાંત શૈલત ધીરુબહેન પટેલ, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, કુંદનિકા કાપડિયા જેવા સ્ત્રી સર્જકોનું યોગદાન સ્વીકારે છે અને સાથે સાથે પુરુષ લેખક કિરીટ દુધાતની વાર્તા બાયુમાં જે સ્ત્રીનું દર્દ અને સંવેદના વ્યક્ત થયા છે એની પણ નોંધ લે છે. ઇસ્મત ચુગતાએ અમૃતા પ્રીતમ જેવી બીજી ભારતીય ભાષાઓની લેખિકાઓ અને કવયત્રી સ્વરૂપ ધ્રુવના બંડખોર અને વિશિષ્ટ નારીવાદી સૂરને પણ તેઓ બિરદાવે છે.
તો આ બધી ચર્ચા પરથી શું આપણે એમ કહી શકીએ કે સ્ત્રીઓ દ્વારા લખાયેલા સાહિત્યની કોઈ આગવી શૈલી, કોઈ ખાસ મુદ્રા હોય છે? પશ્ચિમમાં પેલો ગાયનોક્રિટિસિઝમનો વિચાર છે, એના વિશે શૈલત શું કહે છે?
શૈલત ગાયનોક્રિટિસિઝમ એટલે કે નારી મીમાંસાના વિચારનો ઉલ્લેખ જરૂર કરે છે. આ વિચાર એવું સૂચવે છે કે પુરુષ પ્રધાન સાહિત્યિક પરંપરા અને મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે એને કારણે સ્ત્રી સર્જકોને કદાચ પોતાના અનુભવો અને સંવેદનાઓને વ્યક્ત કરવા માટે અલગ પ્રકારના સૌંદર્યશાસ્ત્ર કે માપદંડોની જરૂર પડી શકે. એવું પણ મનાય છે કે સ્ત્રી સર્જકો કદાચ વધુ સહજતાથી સ્પોન્ટેનિયસલી લખે છે, એમની ચેતના કૃતિ સાથે સીધો સંબંધ બાંધી શકે છે અને એટલે રચનારીતિ કે શૈલીની પળોજણ એમના માટે ગૌણ બની જાય. જો કે શૈલત સ્પષ્ટપણે નોંધે છે કે ભારતીય સાહિત્યમાં અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં એમને આવું કોઈ સ્પષ્ટ વલણ, આવી કોઈ ઉથલપાથલ કે અલગ શૈલી વિકસતી દેખાતી નથી.
એટલે કે ભારતીય સંદર્ભમાં હજુ એવી કોઈ સ્પષ્ટ સ્ત્રી શૈલી ઉભરી નથી આવી શૈલતના મતે. તો આ આખી ચર્ચાના અંતે શૈલતના લેખનો મુખ્ય નિષ્કર્ષ શું ગણી શકાય?
શૈલત અંતે કેટલા ગંભીર અને વિચારવા જેવા પ્રશ્નો ઉઠાવે છે. એ પૂછે છે કે મીડિયામાં ફિલ્મો, ટીવી સિરિયલો, જાહેરાતો, સમાચાર આ બધામાં પુરુષ દૃષ્ટિનું વર્ચસ્વ ક્યાં સુધી ચાલશે? શા માટે લગભગ દરેક ફિલ્મમાં બળાત્કારનું દ્રશ્ય બતાવવું જરૂરી બની જાય છે? શું સમાજના બધા નિયમો ખાલી એક જ જાતિએ પુરુષ નક્કી કરશે? એ ગાંધીજીનું ઉદાહરણ યાદ કરે છે, જેમણે આઝાદીની લડતમાં સ્ત્રીઓની શક્તિને ઓળખીને એમને સક્રિય ભૂમિકા આપી હતી. શૈલત અહીં એક પાયાનો સવાલ પૂછે છે. શું સત્તાનું ખાલી એક જ જાતિના હાથમાં કેન્દ્રિત થવું એ આખરે હિંસા, અસમાનતા અને બર્બરતા તરફ જ દોરી જાય છે?
આ ખરેખર ખૂબ જ ગંભીર પ્રશ્ન છે જેના પર સમાજે વિચાર કરવો જોઈએ. તો આખા લેખનો સાર એ થયો કે
મેનો એક મહત્વનો વિચાર પ્રવાહ હોય અને એના લક્ષણો હજુ વિકસી રહ્યા હોય, કદાચ થોડા અસ્પષ્ટ પણ હોય, પણ નારીવાદ એનાથી અલગ છે. નારીવાદ પાસે પ્રતિકાર, વિદ્રોહ અને પરિવર્તનની એક સ્પષ્ટ પોતાની આગવી અભિવ્યક્તિ અને કાર્યસૂચિ છે. એના ખ્યાલો સ્પષ્ટ છે અને એના હેતુઓ પણ ચોક્કસ છે. સામાજિક ન્યાય અને સમાનતા, એટલે એ બીજી કોઈ વિચારધારામાં ભળી જઈને પોતાની ઓળખ ગુમાવશે નહીં. એક સ્વતંત્ર અને સશક્ત વૈચારિક આંદોલન છે.
ખૂબ સરસ. તો આજની ચર્ચા પરથી આપણે જોયું કે હિમાંશી શેલત નારીવાદને અનુઆધુનિકતાથી કઈ રીતે જુદો પાડે છે, ખાસ કરીને એના સ્પષ્ટ સામાજિક પરિવર્તનના એજન્ડાને કારણે. ભલે નારીવાદી સર્જકો અનુઆધુનિક ટેકનિક વાપરે, પણ એમનો હેતુ અલગ છે. આપણે એ પણ સમજ્યા કે શેલત પશ્ચિમી અને ભારતીય નારીવાદના સંદર્ભો વચ્ચેનો ભેદ કેવી રીતે સ્પષ્ટ કરે છે અને ભારતમાં નારીવાદ સામેના પડકારો, ખાસ કરીને અભાવ અને જાગૃતિની કમી સાથે જોડાયેલા, એને પણ ઉજાગર કરે છે. સાહિત્ય અને કલામાં એની અભિવ્યક્તિના ઉદાહરણો દ્વારા નારીવાદી કૃતિની ઓળખ અને એના મૂલ્યાંકન વિશે પણ એમણે મહત્વના મુદ્દા ઉઠાવ્યા છે.
બરાબર. અને શેલતનો ભારે વાત પર રહે છે કે ભારતમાં નારીવાદે ખાલી બૌદ્ધિક વર્તુળોમાં જ નહીં, પણ ગામડાઓ અને વંચિત સમુદાયો સુધી પહોંચવું પડશે. સમાજમાં ઊંટે સુધી જડાયેલી માન્યતાઓ, પેલું આદર્શ ખોખું, એને તોડવું પડશે. આ સંદર્ભમાં એક અંતિમ વિચાર મનમાં આવે છે. આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ. માહિતીનો પ્રસાર બહુ ઝડપી છે. સોશિયલ મીડિયા જેવા નવા માધ્યમોનો પ્રભાવ જબરદસ્ત છે. આ નવા માધ્યમો સ્ત્રીઓના નિરૂપણને કેવી રીતે અસર કરી રહ્યા છે અને શું નારીવાદી અભિવ્યક્તિ આ નવા યુગમાં આ નવા પડકારોનો સામનો કરવા અને શેલતે જે વ્યાપક પહોંચની વાત કરી એ કેળવવા માટે પરંપરાગત સાહિત્ય કે કલાના સ્વરૂપોથી આગળ વધીને કોઈ નવા, કદાચ વધુ અસરકારક સ્વરૂપો ધારણ કરી શકે છે? આજના સમયમાં આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.